આપણે 355 પ્રશ્ન ચાલતો હતો 123 પાને. એનો થોડોક આપણે લઈને આગળ વધીએ, અનુસંધાન લઈને. કારકોનું આપણને બે પ્રકાર કીધા હતા, વ્યવહાર કારક અને નિશ્ચય કારક. એમાં વ્યવહાર કારકની વાત કોના માટે આવે છે? બે દ્રવ્યો વચ્ચે અથવા જુદા જુદા દ્રવ્યો વચ્ચે. અને નિશ્ચય કારક સેમાં લાગુ પડે છે? એક જ દ્રવ્યમાં. એની વાત આપણે 355 પ્રશ્નમાં ચાલતી હતી કે માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પહોંચે છે, પ્રાપ્ત કરે છે. માટે માટી જ કરતા છે અને ઘડો તેનું કર્મ એટલે કાર્ય છે. માટી છે તે પોતે જ પણમીને ઘડાને કોણ પહોંચી વળે છે, કોણ પ્રાપ્ત કરે? એ માટી પણમતી પણમતી એને પહોંચે છે. તો માટી તે કરતા છે અને ઘડો તેનું કર્મ કારક છે. અથવા અભિન્ન અભેદપણાથી આપણે વિચાર કરીએ તો એ ઘડો રૂપ કાર્ય કોનાથી અભિન્ન છે, કોનાથી એકરૂપ છે? માટીથી. તો માટી જ કરતા અને માટી જ કર્મ એટલે કાર્ય છે. પોતાના પિંડમન સ્વભાવ વડે માટીએ ઘડો કર્યો, તેથી માટી પોતે જ કારણ એટલે સાધન છે. એ જે માટીમાંથી ઘડો થયો છે એ કોના કારણે થયો? કે માટીનો પિંડમનનો સ્વભાવ. માટીનો જો પિંડમન સ્વભાવ ન હોત, તેમાંથી પિંડમાંથી ઘડો બને એવું ન બને. માટે માટી જ પોતે સાધન છે. માટીએ જ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું, તેથી માટી પોતે જ સંપ્રદાન. એ ઘડારૂપની અવસ્થા કોના માટે કરી, ક્યાં રાખી છે? ઘડારૂપ અવસ્થા માટીથી જુદી હોય કે માટી સાથે છે? માટી સાથ અભેદ છે. તો એ ઘડારૂપ અવસ્થા માટીએ પોતે જ રાખી હોવાથી માટી પોતે જ સંપ્રદાન છે. અને માટીએ પોતાનામાંથી પિંડરૂપ અવસ્થા નસ્ત્ર કરીને ઘડારૂપ કર્મ કાર્ય કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહી. એ માટીમાંથી જ પિંડરૂપ અવસ્થા નસ્ત થઈ અને નવી ઘડારૂપ પર્યાય આવી છે. માટે માટી પોતે જ અપાદાન છે અને માટીએ પોતાના જ આધારે ઘડો કર્યો, માટે પોતે અધિકરણ છે. આ રીતે નિશ્ચયથી છે કારકો એક જ દ્રવ્યમાં છે. આ સાચા યથાર્થ પરમાર્થ કારકો છે. છ કારક એક જ દ્રવ્યમાં લાગુ પડે છે. બે દ્રવ્ય વચ્ચે કારકોની જ્યાં વાત કરી હોય ત્યાં એ વ્યવહાર કારકો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કર્યા છે એમ સમજવું. ખરેખર છ કારકો એક જ દ્રવ્યમાં છે. બોલ લેટરમાં લખ્યું છે ને, શા માટે લખ્યું છે? કે આવી ભૂલ ન થાય. અને જો છ કારક એક જ દ્રવ્યમાં છે એમ જો એને ખ્યાલ આવશે તો બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધથી અજ્ઞાન છૂટી જશે. બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધ નથી તો બે દ્રવ્ય વચ્ચે ભોગતા ભોગ્ય સંબંધ પણ નથી. હું પરનો કરતા નથી તો હું પરનો ભોગતા પણ નથી. અને હું પરનો ભોગતા નથી તો કયો પદાર્થ મારા માટે સારો ને કયો ખરાબ? તો પછી મને કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ નહીં થાય. જો ક્યાં સુધી વાત લઈ જાય, રાગ દ્વેષ ન થાય તો શું થાય? આકુતા ન થાય, વિતરાગતા થાય. એ તો આપણને બધાને જોઈએ છે ને, કે એક વિચાર કરશે કે છ કારક શેમાં હોય? એક જ પદાર્થમાં હોય. એક જ પદાર્થમાં છે તો હું કરતા અને પરદ્રવ્ય મારું કર્મ, કારણ કે કરતા અહીંયા રહ્યું અને કર્મ કારક ન્યા છે, એવી તો વાત છે ને. તો હું કરતાની કર્મ એવું નથી તો હું ભોગતા અને ભોગ્ય એ પણ પ્રશ્ન રહેતો નથી. આ રીતે આ સિદ્ધાંતો જૈનના. કારણ કે આપણે શું શીખીએ છીએ, આ બુકનું નામ શું છે? જૈનના સિદ્ધાંતો. આપણે કેવી રીતે શીખવાના છે? પ્રશ્નોત્તર, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા. એનો અર્થ શું છે? જૈનના જે સિદ્ધાંતો છે આપણે પ્રશ્ન ને ઉત્તરના રૂપમાં આપણને અહીંયા શીખડાવવામાં આવે છે. તો આ બધા એટલા માટે શું છે કે આ જીવ આ સિદ્ધાંતો સરળ છે, સહેલા છે, સમજી શકાય છે એવા એને એક મગજમાં જેને કહીને અનુમાનમાં ધારણા જ્ઞાનમાં લઈ લીધા છે, પણ એના જીવનમાં ક્યારેય ઉતારતો નથી. ખરેખર આ સિદ્ધાંતો છે, માં જેવી રીતે કઈક વસ્તુ લેવા જાવ્યો, ભૂખ લાગી હોય તો ફરસાણની કે સ્વીટવાળાની દુકાને જઈએ, સરસ મજાની બધી વસ્તુ હોય, જોઈ લઈએ, સુગંધ લઈ લે, પેટ ભરાઈ જાય ને, કેમ બધું બરોબર જોઈએ, સરસ વસ્તુ તો બહુ સરસ બની છે, સુંદર દેખાય, સુગંધ પણ બહુ આવે, પણ ભૂખ ભાંગવા માટે શું કરવું પડશે? ખાવું પડશે. એ સિદ્ધાંત એટલે આ આપણને સિદ્ધાંતો ખ્યાલમાં આવવા છતાં પણ અંદર જીવનમાં ઉતારવા જોઈએ. આપણને ખ્યાલ છે, ગમે છે, એનાથી આગળ વધીને જીવનમાં જો ન ઉતરે તો એનું કાર્ય થતું નથી. પરમાર્થે ખરેખર એક દ્રવ્ય બીજાને સહાય નહીં કરી શકતું હોવાથી આ નિયમ છે. કોઈ પણ એક દ્રવ્ય બીજાને જો મદદ કરે તો નુકસાન પણ કરી શકે, કારણ કે જો કોઈ મદદ કરે તો નુકસાન પણ કરી શકે ને, તો આપણે મોક્ષમાં જતા હોય કોઈક આપણને રોકી પણ દેશે તો આવું ગમે તમને? જો મદદ કરે તો કોઈ નુકસાન પણ કરે, પણ એવું તો બનતું છે. છ દ્રવ્યો જગતના બધા દ્રવ્યો કેવા છે? સ્વતંત્ર છે, સ્વાધીન છે, કોઈ કોઈને બગાડે પણ નહીં, કોઈ કોઈને નુકસાન ન કરે. બીજા જો મારું સારું ખરાબ કરતા હોય તો મારે તો શું થાય? કઠપૂતળીને જેમ નાચેમ નાચવું જ પડે ને, મારા હાથમાં કઈ મારું ન રહ્યું, તો મારું ખરાબ પણ હું જ કરું, મારું સારું પણ હું જ કરું છું. મારું સારું ખરાબ કરવું એ મારા હાથમાં છે. તો એક દ્રવ્ય બીજાને સહાય નહીં કરી શકતું હોવાથી, અને દ્રવ્ય પોતે જ કરતા પોતાને એ કર્મ, પોતાના વડે તે સાધન, પોતાને માટે તે સંપ્રદાન, પોતાના માંથી એ અપાદાન, અને પોતાનામાં અધિકરણ કરતું હોવાથી આ નિશ્ચય છ કારકો જ પરમ સત્ય છે. આ જ વાત એને ખ્યાલમાં રાખવાની. વ્યવહાર કારકો નિમિત્તનું જ્ઞાન કરાવવા કે છે, પણ ખરેખર પરમ સત્ય સાચા વાસ્તવિક કારક તો આ નિશ્ચય કારકો છે. જો છ કારક લેખા ને, દ્રવ્ય પોતે જ એટલે કરતા, પોતાને કોને કરે છે, કોણ કરે છે? પોતે માટે કરતા થયો. કોને કરે છે? પોતાને માટે તે કર્મ કર્યું. સેના વડે કરે છે? પોતાના વડે, તો એ સાધન બન્યું. કોના માટે કરે છે? પોતાના માટે તે સંપ્રદાન બન્યું. સે માંથી કરે છે? પોતાના માંથી, તો તેને અપાદાન. અને કોના આધારે? તો કે પોતાનામાં, પોતાના આધારે કરતું હોવાથી આ છ કારકો સાચા છે. ઉપર્યુક્ત રીતે દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી, શું કહે છે? દ્રવ્ય પોતે જ, સ્વયં પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદા. સંપદા એટલે વેલ્થ, મિલકત, એસેટ્સ. આપણામાં કેટલી છે સંપદા? વેલ્થ કેટલી છે? અનંત ગુણો છે, પણ એની એને કિંમત નથી. ઓલા પૈસા પાઉન્ડ ગણવા માંડે કે આજ કેટલો પ્રોફિટ થયો ને, આ શું મળ્યું, એને ગણવા જશે કે હમણાં બધા બહુ સીઝન સારું છે, બધું બહુ આવે છે, બાયર્સ બહુ આવે છે, ધંધો સારો, પણ મારામાં અનંત ગુણો છે એનો એ પોતે બાયર નથી થતો. કે મારે મારા અનંત ગુણ પ્રગટ કરવા જોઈએ એ વાત એને વિચારમાં નથી આવતી, એની કિંમત નથી. કદાચ કોઈની પાસે પાઉન્ડ કેટલા હશે? લિમિટેડ હશે ને, અનંત પાઉન્ડ હશે કોઈની પાસે? અનંત ગુણ તો છે, તો એ સાચી સંપદા કેટલી છે? પરિપૂર્ણ છે. દરેક ગુણ પોતાથી પૂરો છે, પરિપૂર્ણ, કમ્પ્લીટ છે. હોવાથી પોતે જ છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ, એટલે શક્તિવાન, કેપેબલ. શું કે દરેક દ્રવ્યમાં અનંત ગુણ અને એક એક ગુણ કેવા છે? ટોટલી છે, સામર્થવાન હોવાથી દરેક દ્રવ્ય પોતે જ છ કારક રૂપ થઈને, પોતે જ કરતા થઈને, પોતે જ કર્મ, કારણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ રૂપ થઈને પોતાનું કાર્ય, પોતાની પર્યાય ઉત્પન્ન કરવા માટે શક્તિમાન છે, સામર્થ્ય છે. એને બીજાની કોઈની સહાય, મદદ કોઈ જરૂર નથી. આવો જૈન ધર્મ સ્વતંત્રતા દેખાડે છે. તારે બીજાની રાહ જોવાની નથી અને બીજો અને તું બીજાનું ન કરી શકે, બીજો તારું ન કરે અને તું બીજાનું, કારણ કે કરવા કોનું જવું પડે. કદાચ મારે કોઈ ઈચ્છા થઈ મારે બીજાનું કરવા જાઉં છું તો કોનું કરવા જાઉં? બીજો અધૂરો હોય તો કરવા જવું પડે. મારે કોઈનું કાર્ય કરવા કોને જાઉં? આપણે કોની પાસે જઈએ તો એ બધા દ્રવ્ય શું કહે છે? અમે બધા પરિપૂર્ણ છે, વી ડોન્ટ વોન્ટ યોર હેલ્પ. દરેક દ્રવ્ય શું કહે છે? અમે ક્વાઇટ કેપેબલ, અમારું કાર્ય કરવા માટે અમે પૂરા શક્તિશાળી છે. અમે અધૂરા હોઈએ તો બીજાની હેલ્પની જરૂર પડે ને. તો દરેક દ્રવ્ય કહે છે અમે તો પરિપૂર્ણ છીએ અને છતાં આ જીવ માથું અજ્ઞાન ભાવે માથું મારે છે અને વગર પ્રયોજને કોઈ ઘરમાં આવે તો પછી શું થાય? ધક્કા મારીને કાઢે ને બારણા બંધ કરી દે તો દુઃખી થાય છે આ જીવ. દરેક દ્રવ્ય એમ કહે છે અમે પરિપૂર્ણ છીએ અને પરિપૂર્ણ હોવાથી બીજાની કોઈની જરૂર, આવું એને પોતાનો વિશ્વાસ સામર્થ આવું જોઈએ. એ જ છે ને સ્વાવલંબી પણ એને કહે છે કે દરેક પોતાના સામર્થ્યથી ભરપૂર છે. તું તારાથી ભરપૂર છું તો તારે કોઈની જરૂર નથી. તું કોની આશા લઈને બેઠો છો, કોની રાહ જોઈને બેઠો છો અને કયું દ્રવ્ય અધૂરું છે કે જેથી તું એને કરવા જા છો? હવે બીજાનું કરવાપણાનું છોડીને હું સામર્થ્યથી ભરપૂર છું એવું તારે નિર્ણય કરવો જોઈએ. તો પોતાનું કાર્ય નિપજાવવાને દરેક દ્રવ્ય સમર્થ છે, તેને બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શકતી નથી. કોઈ પ્રિન્ટિંગ ભૂસાઈ ગયું હોય તો જોઈ લેવું. તેને બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શકતી નથી. એમાં છે ને કાંઈ જ નથી ને, કાંઈ છે ને નહીં, શબ્દ એટલે બરોબર છે. કરતા કોઈ નથી, એકબીજાનો સંબંધ બને છે. કરતા કોઈ નથી, દરેક પદાર્થ બે પદાર્થ વચ્ચે શું સંબંધ બને છે? નિમિત્ત નૈમિતિક સંબંધ બને છે. પણ કરતા કર્મ સંબંધ કયું પૂતગલ શેને કરે છે? કહો એક દ્રષ્ટાંત આપો. કારણ કે બે પૂતગલની વર્તમાન પર્યાય વચ્ચે કયો અભાવ છે? અન્યોનો અભાવ છે. અન્યોનો અભાવ છે તો કઈ પૂતગલની પર્યાય કોનું કરે છે? શું દેખાય છે આપણે જોઈએ, શું દેખાય છે? ઓકે, આ પ્રશ્નોત્તર માળા ઠવણીના આધારે રહ્યું છે, બરોબર છે? દેખાય છે કે છે, આપણે નિર્ણય શું કરવો છે? આપણું જો ફરીથી એક વિચારવું છે, આપણે જે જોઈએ છે એ સંપૂર્ણ પૂરેપૂરું સત્યપણે જોઈએ છે કે આપણી અધૂરા અજ્ઞાનથી વિપરીત પણ દેખાય? બસ એ હવે વારંવાર અભ્યાસ કરીને. ઘણા એમ કહેતા હોય આપણે પહાડ ઉપર ચડ્યા હોય અને નીચેની વસ્તુ બધી કેવી દેખાય? તો બધી નાની થઈ જતી હશે ને, પણ મને દેખાય છે ને, પણ હવે એનો શું જવાબ દેવો? એટલા માટે આપણે વિચારવું કે મને દેખાય એવી વિચાર કરવા પહેલા મારી શક્તિ કેવી છે, જેવું છે તેવું પૂર્ણ સત્યપણે જાણવું છે કે મારી જ્ઞાનની અધૂરાશ છે એટલે ક્યારેક વિપરીત પણ જણાય, એટલે એને પોતાના જ્ઞાનનો વિચાર કરવો. મને જે બધું જણાય એ સાચું હોવું જરૂરી નથી, એનો વિચાર કરવો કોઈ પણ ખરું. આ જ્યારે પુસ્તક ઠવણીના આધારે જો એમ વિચાર કરીએ તો જ્યારે જ્યારે ઠવણી હોય ત્યારે આ પુસ્તક એમની ઉપર રહેવું જોઈએ. પડી જાય કે નહીં ઘણી વાર હોય તો પણ, કારણ કે આપણી નિયમ નથી જાણતા. જો આધાર હોય તો, આધાર હોય તો હંમેશા વસ્તુ હોવી જ જોઈએ. જ્યારે જ્યારે ઘડો હોય છે ત્યારે માટી હોય છે કે નહીં? તો એનો ખરો આધાર ઈ થયો નથી. ક્યારે એવું બન્યું છે કે ઘડો છે પણ એને માટી નથી, એવું બને કે નહીં? ઘડામાંથી માટી નીકળી જાય ને, તો એ શું સૂચવે? એનું નામ ખરેખર આધાર કહેવાય. તો આ પુસ્તક હોય, ઘણી વાર ઠવણી પણ હોય, કઈ તૂટી ગયું, ગમે તે હોય તો પણ પડી જાય છે, તો એ ખરેખર આધાર. આ એનું અજ્ઞાનપણું આ બદલાવું છે. પોતાની એક શું થઈ ગઈ છે, મનની મક્કમતા, અભિપ્રાય કે મને જે દેખાય સાચું, હું જે જોઉં તે સાચું, હું જે માનું તે સાચું, તો એમ ન હોય. હું માનું તે સાચું કે સાચું તે મારે માનવું છે, એટલે હવે આપણે વિચાર કરો શું સાચું છે. આપણને આ શીખડાવે છે કે કોઈ પણ બાહ્ય પદાર્થ, બાહ્ય સામગ્રી બીજા દ્રવ્યને મદદ કરી શકતી નથી. આ રીતે છ દ્રવ્યની એને યોગ્યપણે, યથાર્થપણે એને ભિન્નતા જાણવી જોવે. હવે 356 પ્રશ્ન. આત્મા પ્રજ્ઞા વડે ભેદજ્ઞાન કરે છે તેમાં ક્યા કારકો છે? આ સેન્ટન્સ પકડો તમે. આત્મા પ્રજ્ઞા વડે ભેદજ્ઞાન કરે છે એમાં કેટલા કારક ઉતરી શકે? હવે તો જોયા વગર આવડી જવું જોઈએ. એમાં ક્યાં ક્યા આત્મા છે તે કરતા છે, પછી વડે, વડે પ્રજ્ઞા વડે, તો પ્રજ્ઞા એ સાધન થયું, અને કોને કરે છે? ભેદજ્ઞાન ને. તો એ ભેદજ્ઞાન શું થયું? કર્મ. એમ ત્રણ. કોઈ પણ આ માટે પૂછવું કોણ કરે છે, તો કોણ કરે છે કે આત્મા કરે છે, તો માટે આત્મા શું થશે? કરતા. સેના વડે કરે છે? તો કે ભેદ જ્ઞાન વડે, પ્રજ્ઞા વડે. પ્રજ્ઞા વડે, તો એ પ્રજ્ઞા શું થયું? સાધન. શું કરે છે? ભેદ જ્ઞાન, તો તેને કર્મ કહેવામાં આવે છે. પછી 357. એક સમયમાં કેટલા કારકો હોય છે? પેલા સમય કયો હોય, કરતા હોય કે કર્મ હોય? છ કારકો એક જ સમયે એક જ પર્યાયમાં હોય છે. હોય તો છ હશે, નહીં હોય તો એક ન હોય. જેવી રીતે મોક્ષ થતા આત્માના કેટલા ગુણની શુદ્ધતા પ્રગટે છે? કેટલા ગુણની શુદ્ધતા પ્રગટે? અને જો કેવળના નથી પ્રગટતું તો બધા નથી. પૂર્ણ પ્રગટે છે તો એક સાથે પૂર્ણ છે, અને નથી તો એક નથી. શરૂઆત જેમ સમ્યક દર્શનમાં શરૂઆત થાય છે તો કેટલા ગુણની થાય છે? બધા ગુણની થાય. અને એક ગુણમાં જો શુદ્ધતા નથી તો બીજામાં પણ હોતી નથી. શરૂઆત થાય છે એમ પૂર્ણતામાં પણ એક સાથે પૂર્ણ થાય છે ને કેવળ દર્શન. ત્યારે આ તો કેવળના એની વાત કહીએ. આપણે મોક્ષ દશામાં બધા જ પૂર્ણ છે, અને તે વખતે કેવળના કોઈ કે નથી થયું તો એનો અર્થ શું થયો? તો એક નથી થયા. શ્રદ્ધાની વાત નથી, એટલે એ દ્રષ્ટાંતમાં કેવળના લીધું. એટલે એ કેવળના સાથે હોય તો બીજા અનંતા ગુણોની સાથે હોય જ છે. એમ અહીંયા કે છે છ કારક હશે તો સાથે જ હશે, નહીં હોય તો. જેમ અનંત ચતુષ્ટય છે, અનંત ચતુષ્ટયમાં કેટલા સાથે હોય? હોય તો ચારેય હશે, અને નહીં હોય તો ચાર માંથી એક કઈ નહીં. એમ છ કારક હશે તો છ હશે, નહીં હોય તો એક કઈ નહીં હોય. આ છ કારકો શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? શું છે એનો જવાબ કોઈ મોઢેથી? છ કારકો શું છે? આ છ કારકો શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? હવે જોયા વગર હવે જવાબ દેતા શીખવું પડે. ગુણ છે. પછી બીજા કોઈ? ત્રણેય છે. તો કરતા નામનું દ્રવ્ય કયું છે? પરિણમન તો પર્યાયમાં થાય ને, દ્રવ્ય ગુણમાં પરિણમન ન હોય. પરિણમન છે માં આપણે પ્રશ્ન શું થયો? પરિણમન તો પર્યાયમાં હોય. કર્તા નામનું દ્રવ્ય છે કોઈ? કર્મ નામનું દ્રવ્ય છે કોઈ? હા, છ કારક ક્યાં રૂપે છે? ગુણ રૂપે છે. જેવી રીતે સમ્યક જ્ઞાન, કેવળ જ્ઞાન, એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે, જેમ વિચાર કરીએ એવી જ રીતે છ કારક શું છે, દ્રવ્યમાં છે એમ પ્રશ્ન નથી, શું છે, દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે, પર્યાય છે કઈ ને, વોટિંગ નો આ કોઈ વોટિંગ ઉપર માર્ગ ન ચાલે. સમ્યક દ્રષ્ટિ એક પણ હોય તો એ સાચો છે, અને મિથ્યા દ્રષ્ટિ અનંત હોય તો પણ. આ કોઈ મેજોરિટી ને માઇનોરિટી પર ડેમોક્રેસી નથી. આ સત્ય તે સત્ય છે, સત્યને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે સત્ય ફરતું નથી. એટલે પર્યાય હોય તો, પર્યાય હોય તો ગુણ હોવો જોઈએ ને. એટલે એ કારક શું છે, દ્રવ્ય રૂપ ગુણ રૂપના પણ છે, અને એનું જે પરિણામ થાય એ પર્યાય રૂપનું છે. શક્તિ રૂપ જે કારક છે તેને શું કહેવાય છે, ગુણ કહેવાય છે, અને પરિણામ રૂપ જે કારક છે તેનું નામ પર્યાય કહેવાય. દ્રવ્ય તો નથી, કારણ કે દ્રવ્ય તો છ દ્રવ્ય છે, જીવ ભૂતગલ. આ કારકો કેવા છે, સામર્થ રૂપે છે, શક્તિ રૂપે છે, ગુણ રૂપે, અને એનું પર્યાયમાં જે પરિણામ થાય ક્રિયારૂપના કારક એ પરિણામ રૂપના તેનું નામ પર્યાય કહેવામાં આવે છે. આ છ કારકો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ તે દ્રવ્યમાં રહેલા સામાન્ય અને અનુજીવી ગુણ છે. સામાન્ય શા માટે કીધા, કારણ કે દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાયનું કર્મ છે. તો દરેક પૂતગલ પણ પોતાના સ્પર્શ ગુણને કરે છે, એમાં પણ કરણ, સંપ્રદાન, અપાદાન એટલે છ છ કારક છ છ દ્રવ્યમાં લાગુ પડે છે. જીવમાં છ માંથી કયું કારક લાગુ પડે, છ દ્રવ્ય છે ને છ કારક છે, તો કયા દ્રવ્યમાં કયું કારક લાગુ પડે, એક એક માં એમ નથી, પણ દરેક દ્રવ્યમાં છ છ કારક છે. તો એ સામાન્ય અને અનુજીવી ગુણ છે. દરેક સમયે તેઓના છ પર્યાયો નવા નવા થયા કરે છે. શક્તિ રૂપ છ કારક તે ગુણ છે, અને દરેક સમયે એની નવી નવી પર્યાય થાય છે, તે પર્યાય રૂપના છે. અનુજીવી એટલે શું છે, કે કોઈની અભાવ રૂપના નથી, સદભાવ રૂપના છે. આપણે આગળ આવી ગયા હતા અનુજીવી પ્રતિજીવી ગુણની વ્યાખ્યા આગળ આવી ગઈ છે ને. અનુજીવી એટલે ભાવરૂપના, ભાવરૂપના. ઓલા જેવી રીતે અવ્યાબાદ અગુરુ લઘુતની શું છે, અભાવ રૂપના છે, એવા નથી. જેવી રીતે અરૂપીપણું, અમૂર્તપણું, નાસ્તિપણું એ બધા પ્રતિજીવી છે. માટી માટી રૂપે રહે છે, તો માટી માટી રૂપની અવસ્થાનો, ધૂળ રૂપની, ભૂકા રૂપની અવસ્થા એને કરે છે, એમ આવ્યું ને. તો કઈ નહીં, તો એ અવસ્થા તો થઈ કે નહી. હવે આજ ટાઈમ પૂરો થઈ ગયો, કાલ ફરીથી લેશું. ઓકે, સુડતાલીસ શક્તિમાં એટલે અમૃતચંદ્રાચાર્ય છ કારક લીધા છે ને. તો જે છ કારક શક્તિ રૂપે છે, સામર્થ રૂપે છે, તે ગુણ રૂપે છે, અને એ છ કારકનું સમયે સમય, જેમ જ્ઞાન ગુણ શક્તિ રૂપે એનું પરિણમન સમયે સમય મતિ જ્ઞાન શ્રુતજ્ઞાન રૂપે થાય, એમ છ કારક શક્તિ રૂપે છે એનું પરિણમન પર્યાયમાં થાય તે પર્યાય રૂપે કહે છે. ચાલે છે, એમાં 359 પ્રશ્ન કર લઈએ આપણે ફરીથી. આત્મા માંથી જ આત્મા વડે શુદ્ધતા પ્રગટ થાય છે તેમાં કેટલા કારકો છે? આ તો હવે દરેકને ખ્યાલ આવી ગયો હશે. આત્મા માંથી જ એ શું કારક, કયો કારક દેખાડે છે? અપાદાન કારક દેખાડે છે. આત્મા વડે એ કયો કારક દેખાડે છે? કરણ સાધન દેખાડે છે. અને શુદ્ધતા પ્રગટ થાય છે શું દેખાડે છે? કર્મ થયું, કાર્ય થયું. સે માંથી? તો કે આત્મા માંથી. તો એ સેને દેખાડ્યું? અપાદાન કારક. કોના વડે? તો કે આત્મા વડે. તો તેનું નામ સાધન દેખાડ્યું. અને શું થયું? શુદ્ધતા પ્રગટ થઈ, તો તેને કર્મકારક કહેવામાં આવે છે. 360મો પ્રશ્ન. એક દ્રવ્યનું પર્યાય રૂપી કાર્ય ખરેખર બીજાઓ વડે થઈ શકે છે, બીજાના આધારે થઈ શકે છે એમ માનવામાં કેટલા કારકોની ભૂલ છે? કેટલા કારકની ભૂલ થઈ? કેમ છ છે ક્યાં આવ્યા એમાં? આમાં ક્યાં છ કારક આવ્યા? એમાં બીજાઓ વડે એમાં તો એક કરણ આવ્યું, બીજાના આધારે તો અધિકરણ આવ્યું. કર્તાની ભૂલ થઈ, કર્મની તો ચાર થયા. પછી એટલે હા, આ તો કારકની આપણે તો વાત કરી, ચાર કારકની ભૂલ છે, બે કારક તો સાચા ને એના. કેમ? એક કારકની ભૂલ તો છ છ કારકની ભૂલ થાય છે. એમાં કોઈ એમ ના સમજવું કે મારે તો ચાર કારક ખોટા છે પણ બે કારક તો સાચા, એમ નહીં. એક કારકની ભૂલ હોય તો છ છ કારકની ભૂલ હોય છે. બધા કારકોની ભૂલ છે, કારણ કે એક કારકને જેણે સ્વતંત્ર ન માનતા પરાધીન માન્યું તેણે છયને ખરા કારક માન્યા નથી. સમ કરતા હોય એમાં પેલા સ્ટેપમાં ભૂલ કરીએ પછી આન્સર કેવો આવે? ખોટો જ આવે કે નહીં? એમ અહીંયા કે છે કે એક કારકની ભૂલ તો છ છ કારકની ભૂલ તેમાં આવી જાય છે. આત્મા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમાં છ કારક કેવી રીતે લાગુ પડે છે? 361માં હવે આપણને કે આત્મા કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એમાં છ છ કારક કેવી રીતે કરે છે? કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનાર આત્માએ બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખવી પરતંત્ર થવું નિર્થક છે. કેવળ જ્ઞાન કોને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે? કોને પ્રાપ્ત કરવું છે? કેવળ જ્ઞાન આત્માને પ્રાપ્ત કરવું છે. કોને પ્રાપ્ત કરવું છે? આપણને બધાને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો શું કરવું? બાહ્ય સામગ્રીની અપેક્ષા ન રાખવી, કારણ કે છ છ કારક ક્યાં પડ્યા છે? મારામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના છ છ કારક મારી પાસે છે, માટે પરદ્રવ્યની ઈચ્છા એ રાખવી તે નિર્થક. બાહ્ય સામગ્રી કહેતા પરદ્રવ્યની, પરની અપેક્ષા રાખવી, ઈચ્છા રાખવી, મદદ રાખવી, પરતંત્ર થવું, પરાધીન થવું, બીજા ઉપર ડિપેન્ડ થવું તે નિર્થક. નિર્થક એટલે નકામું છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારકરૂપ થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરે છે તો છ છ કારક પોતામાં આવી જાય છે, બીજેથી ક્યાંય મેળવવા પડતા નથી. શુદ્ધોપયોગમાં લીન થતા આત્મા પોતે જ છ કારકની શક્તિ છે અને પર્યાયમાં એનું પરિણમન થઈ જાય છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. તે આત્મા પોતે અનંત શક્તિ વાળા નાયક સ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કરતા છે. હવે છ છ કારક ઉતારે છે. આત્મા કેવો છે? કરતા છે. શા માટે કરતા છે? કે અનંત શક્તિ વાળા નાયક સ્વભાવ વડે સ્વતંત્ર. કરતાની વ્યાખ્યા ને, સ્વતંત્રપણે કરે તે કરતા. તો આત્મા કેવળ જ્ઞાનને કરી શકે એવી સ્વતંત્ર તાકાત પોતામાં પડી છે, કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વભાવી. નાયક સ્વભાવી કહો, કેવળ જ્ઞાન સ્વભાવી કહો, તો કેવળ જ્ઞાનને કરવાની તાકાત કોનામાં છે? કે આત્મામાં સ્વતંત્રપણે હોવાથી આત્મા પોતે કરતા છે. હવે કર્મ વાત કરે છે. પોતે અનંત શક્તિ વાળા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળ જ્ઞાન તે કર્મ છે. એ કેવળ જ્ઞાનની પર્યાયને કોણ પ્રાપ્ત કરે છે? આત્મા પોતે જ પ્રાપ્ત કરે છે, માટે કેવળ જ્ઞાન જ કર્મ છે અથવા આત્મા પોતે જ કર્મ છે. અભેદથી કહીએ, આત્મા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે માટે કેવળ જ્ઞાનને કર્મ કહો, અથવા અભેદથી આત્મા પોતે જ કર્મ છે. કોને પ્રાપ્ત કરે છે? તો આ કેવળ જ્ઞાનને કોણ પ્રાપ્ત કરે છે? જ્ઞાનાવરણી કર્મ કે આત્મા? કે આત્મા જ પોતે એને પ્રાપ્ત કરતો હોવાથી એ કેવળ જ્ઞાન તેનું કર્મ છે, અથવા કેવળ જ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે. બે રીતે લઈ શકો, જેને પ્રાપ્ત કરે તે કર્મ. તો આત્મા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે માટે કેવળ જ્ઞાન તે એનો આત્માનું કર્મ છે. अथवा अभेद थी आत्मा ने केवड़नानी पर्याय एकरूप होवाती आत्मा पोते ज कर्म छे। पछी पोताना अनंत शक्ति वाला परिणमन स्वभाव रूप उत्कृष्ट साधन वडे केवड़नान करतो होवाती आत्मा पोते ज करण। आत्मा नो स्वभाव छे परणमो, ए परिणमन स्वभाव होवाती संसार दशा ने अथवा अपूर्ण अवस्था ने नाश करीने आत्मा के रूपे परणमे छे, केवड़नान रूपे, तो तेनो परिणमन स्वभाव एमां साधन बने। जो आत्मा परिणमतो ज न होत तो शू थात, तो अपूर्ण अवस्था नो नाश थईने पूर्ण दशा आवी न सके। माटे परिणमन स्वभाव थी ए केवड़नान ने प्राप्त करे, माटे आत्मा पोते ज करण छे। साधन वडे केवड़नान ने करतो होवाती आत्मा पोते ज करण छे। पोताने ज केवड़नान देतो होवाती आत्मा पोते ज संप्रदान छे। केवड़नान प्राप्त करीने कोने आपे छे? केवड़नान नी पर्याय कोने आपी दे छे? पोताने ज राखे के बीजाने आपी दे? आपणे तो उदार होय ने भाई, हूँ भीखो रहीश पण तमने आपी देश, एमनो एटलो उदार थवू जोईए ने भाई, हूँ भीखो रहीश पण तमने तो भीखा नहीं राखू, एवा उदार थवू छे ने आपणे। पेला ई जमानो नहोतो, પોતાનું સ્વાર્થ હંમેશા રાખ્યા વિના રહે જ નહીં। તો અહીંયા કેવડનાની પર્યાય પોતા માટે કરું, સુખી કોને થવું છે? પોતાને થવું છે। કેવડનાની પર્યાય પોતાને જ દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે। એ કેવડનાની પર્યાય શેમાંથી આવે છે? પોતાનામાંથી મતિ શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવડનાન કરતો હોવાથી અને પોતે જ સહજ જ્ઞાન સ્વભાવ વડે ધ્રુવ રહેતો હોવાથી પોતે જ અપાદાન। મતિસુજ્ઞાનની અપૂર્ણ અવસ્થા નાશ થાય છે, કેવળજ્ઞાનની પૂર્ણ અવસ્થા પોતામાંથી પ્રગટ થાય છે, અને આત્મા તો પોતે ધ્રુવ રહે છે। એટલે કે મતિશ્રુત અવસ્થા વખતે પણ પોતે હતો અને કેવળજ્ઞાન વખતે પણ પોતે છે, માટે તે આત્મા જ અપાદાન છે। બધી અવસ્થામાં પોતે જ ટકે છે અને નવી નવી અવસ્થા પોતામાંથી આવે છે, માટે પોતે જ અપાદાન છે। અને પોતાનામાં જ અર્થાત પોતાના જ આધારે કેવળજ્ઞાન કરતો હોવાથી પોતે જ અધિકરણ છે। કોના આધારે કેવળજ્ઞાન કરે છે? શરીરના આધારે, કર્મના આધારે કે પોતાના આધારે? આમ છ કારક જો સમજશે ને તો પરદ્રવ્યથી છૂટો થઈ જાય, નિરપેક્ષ। અત્યારના તો શું થાય છે, નજર ક્યાં ફળે છે? પરમાં, મને કોઈ મદદ કરો, મને કોઈ હેલ્પ કરો। શું છે, સમય સમય શું કરે છે આ જીવ? SOS મૂક્યા કરે છે, ખબર છે ને? SOS કોને મૂક્યા કરે છે, કોને મોકલે છે? પાંચ ઇન્દ્રિયના વિષયમાં SOS મૂક્યા કરે છે, પણ શું થાય છે, કોઈ એના દુઃખને દૂર કરી શકતો કોઈ જગતમાં એવું નથી। પોતાનો આત્માનો જો આધાર લે તો પોતે જરૂર ભવસાગર તૈરા વગર રહેશે નહીં। સમુદ્રમાં પોતે ડૂબતો જાય છે, પરદ્રવ્ય તરફ આશા રાખે છે, પણ પોતાની હતી ભૂંગળી એટલે પાઇપ, એના ઉપર શું હતો, પોપટ ઉડીને આવ્યો, તો ભૂંગળી તો રાઉન્ડ હોય એટલે શું થાય, ગોળ ફરે, તો પોપટ કેવો થઈ ગયો, ઊંધો થઈ ગયો। હવે એ પોપટ શું વિચારે છે, હવે હું ભૂંગળીને છોડીશ તો હું તો નીચે જ પડીશ। કેટલી ટાઈટ ગ્રીપથી પકડે છે કે હું જો છોડ્યો તો, પણ એ એના સ્વભાવને ભૂલી જાય કે હું જો ભૂંગળીને છોડીશ તો શું થાય, હું પડીશ નહીં, પણ મારો ઉડવાનો સ્વભાવ હોવાથી હું ઉડી જાયશ, પણ એ પોતાના સ્વભાવને ભૂલી ગયો, ડર લાગે છે ને કે હું છોડીશ તો પડીશ, પણ હું છોડીશ તો ઉડીશ એ વાત ભૂલી, એમાં અજ્ઞાની જીવ શું થાય છે, કોને પકડીને બેઠો છે, પાંચ ઇન્દ્રિયના વિષયો શરીર આદિ પર પદાર્થને એવો પકડીને બેઠો છે, શું માને છે, આ છોડીશ તો હું દુઃખી થાયશ, આ છોડીશ તો હું દુઃખી, અરે આ છોડીશ તો તું તારા આત્મામાં જઈને તું સુખી થાય, એ વાત એને ખ્યાલમાં આવતી નથી, એટલે એ બી એના તરફ દોડે છે। એને બીજો જાણે કે પરદ્રવ્યનું લક્ષ્ય કરીશ તો હું છોડી દઈશ, તો હું કેવો થઈ જઈશ? દુઃખી દુઃખી થઈ જઈશ. તું દુઃખી નહીં થા, પરનું લક્ષ છોડવાથી તુલટાનો તું સુખી થઈશ. તો અહીંયા આપણી છ કારક ખાસ શીખવા એના માટે છે. ભલે એ શબ્દો નો આવે સેના વડે ને સેમાંથી કોના માટે, પણ એના ઉપરથી એટલો એને નિર્ણય થવો જોઈએ કે છે છ કારક એટલે કાર્ય કરવાની શક્તિ, કાર્ય કરવાની તાકાત, સામર્થ બધી પૂરેપૂરી મારામાં ભરી પડી છે. મારે કોઈની મદદની ને એની કોઈ અપેક્ષા જરૂર કેટલી છે કે હું સામર્થ છું એટલે એને નિર્ણય થવો જોઈએ. એ જયારે પોપટને એમ ખ્યાલ આવશે કે હું પકડવાથી મારો ઉડવાનો સ્વભાવ હોવાથી હું પડીશ ને, એટલો સ્વભાવમાં જો ખ્યાલ આવશે તે ઉડ્યા વગર, છોડીને ઉડ્યા વગર રહેશે નહીં. એમ માત્ર પોતાની સ્વભાવની શક્તિનો એને ખ્યાલ આવવો, એના માટે આ બધી વાત કરવામાં આવે છે. બધા અઘરું કદાચ લાગતું હોય, અથવા તો એમ લાગતા તો એનું એ બધું આવે છે કે કરે કરતા ને કર્મ ને કોના માટે ને સેમાંથી ને બધું, એની પાછળનો પોતામાં પૂરી તાકાત છે એને ખ્યાલ કરાવવો છે. પોતે પરાધીન નથી, પરની કોઈની જરૂર નથી એ વાત એને સમજાવવી છે. આ રીતે સ્વયં પોતે જ આવી દરેક શક્તિ દરેક દ્રવ્યમાં છે. અહીંયા તો આત્માની વાત છે. આ રીતે સ્વયં પોતે જ આત્મા છ કારક રૂપ થતો હોવાથી સ્વયંભૂ કહેવાય છે. પ્રવચન સારની 16મી ગાથામાં આ ભાવાર્થમાંથી લીધું છે કે આત્મા કેવો છે, સ્વયંભૂ. સ્વયં એટલે પોતે અને ભૂ એટલે સંસ્કૃત શબ્દ છે ભૂપ. ઈ જે રાજા એટલે ભૂપ થાય, આ તો ખાલી ભૂ 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 એટલે પૃથ્વી થાય, પણ અહીંયા શું અર્થ છે? ભૂ એટલે થવું પણવું. ભૂના અર્થ બે રીતે થાય, ધૂ એટલે ટકવું, ભૂ એટલે થાય, અને ભૂ એટલે પણવું. આત્મા પોતે જ પણમે છે, પોતાના જ છ કારકથી આત્મા પોતે જ પણમતો હોવાથી આત્મા કેવો છે? સ્વયંભૂ છે. બીજાની મદદ વગર પોતે સ્વયં પણમે, પોતાના છ કારક હોવા શક્તિ હોવાથી પોતે પણમે એવો આત્મા કેવો છે? સ્વયંભૂ છે. અને એવી રીતે છ છ દ્રવ્યો સ્વયંભૂ છે. સ્વયં એટલે પોતે અને ભૂ એટલે થવું પણમું બદલાવવું. પોતામાં જ શક્તિ છે. પ્રભુ એટલે વિશેષ ભૂ પણમું, પૂર્ણ રૂપે પણમું. હવે આપણે 362 વ્યાપ્ય વ્યાપક ભાવ વિના કરતા કર્મની સ્થિતિ હોઈ શકે પ્રશ્ન પૂછે છે. જ્યાં વ્યાપ વ્યાપક સંબંધ નથી, વ્યાપ્ય એટલે ફેલાવા યોગ્ય અને વ્યાપક એટલે ફેલાનાર, તો વ્યાપ્ય વ્યાપક વિના કરતા કર્મની સ્થિતિ હોય ન હોય એવું ક્યાં વાંચ્યું? તો આપણે સમયસારમાં આ ક્યાં વાંચ્યું? તો આપણે ક્યાં આવ્યો? તો આપણે આવ્યો તો 49 કળશ આવ્યો છે આપણે. હજી પંચોતેર ગાથા પછી, સરસ, વેરી ગુડ. સમયસારની 75 ગાથા પછી જ આ કળશ 49 આવે છે. આપણે ચાલી ગયો છે કે એમાં જે શબ્દો છે 75 ગાથા પછીના, કે વ્યાપ વ્યાપક ભાવ વિના કરતા કર્મ પણ હોઈ શકતું નથી. વ્યાપ વ્યાપક ભાવના સંભવ વિના કરતા કર્મની સ્થિતિ ન જ હોઈ શકે છે ને 75 ગાથા પછી. એનો માંથી લીધું છે એનો અર્થ. હવે જેનું પ્રિન્ટિંગ છે એમાં લખ્યું હોય ને એર્થ લખ્યું છે ને, એર્થ નહીં પણ અર્થ, એટલું જરા સુધારી લેવું. વ્યાપ્ય વ્યાપક ભાવ સંભવ મતે કા કર્મ કરતો કર્મ સ્થિતિ, એનો અર્થ અર્થ જોઈએ, એર્થ નહીં પણ અર્થ. વ્યાપ્ય વ્યાપક ભાવના સંભવ વિના, સંભવ એટલે પોસિબિલિટી નહીં, એની હયાતી વિના. સંભવ એટલે આપણે સામાન્ય રીતે અર્થ કહીએ ને પોસિબિલિટી એમને, અહીંયા સંભવનો અર્થ શું છે? હયાતી વિના. જ્યાં વ્યાપ્ય વ્યાપકપણું નથી ત્યાં કરતા કર્મની સ્થિતિ હોતી નથી કેવી એમ પ્રશ્ન કરીને આચાર્ય દેખે છે. એ સંભવ પોસિબલ નથી. જ્યાં વ્યાપકપણું નથી ત્યાં કરતા કર્મપણું નથી. અને એમાં તો આચાર્ય દેવે સરસ ત્રણ ન્યાય આપ્યા હતા, ત્રણ સ્ટેપ આપ્યા હતા. ન્યાય એટલે સ્ટેપ. પેલો શું હતો? આ 49 કળશમાં શું ત્રણ પોઈન્ટ હતા? કે તત્ સ્વરૂપ હોય ત્યાં જ વ્યાપકપણું હોય, એટલે તત સ્વરૂપ. પછી તત સ્વરૂપ હોય ત્યાં શું હોય? વ્યાપક. બે, અને જ્યાં વ્યાપકપણું હોય ત્યાં કરતા કર્મ. એમ ત્રણ સ્ટેપ આપ્યા હતા આપણને. કે તત સ્વરૂપ એટલે એકરૂપ સ્વરૂપપણું હોય તો પૂતગલ ને પૂતગલ સ્વરૂપ, એની સાથે વ્યાપકપણું તો એની સાથે કરતા કર્મ. જીવને જ્ઞાન દર્શન એવા જીવનું સ્વરૂપને જીવના પરિણામ સાથે તત્ સ્વરૂપપણું છે તો ત્યાં વ્યાપકપણું હોય અને ત્યાં કરતા કર્મ. એમ ત્રણ સ્ટેપ. તત સ્વરૂપ હોય ત્યાં વ્યાપ્ય વ્યાપક. વ્યાપ્ય કહેતા પર્યાય અને વ્યાપક કહેતા દ્રવ્યક ને ગુણ. તો જ્યાં તત સ્વરૂપ છે ત્યાં વ્યાપકપણું છે, વ્યાપકપણું છે ત્યાં કરતા કર્મપણું હોય છે. એ સિવાય કરતા કર્મપણું ક્યાંય હોતું નથી. એ પછી એ વાતનો વધારે વિસ્તાર આવ્યો તો કે કરતા કોને ખરેખર કહેવાય? કે અંતરવ્યાપે. અંતરવ્યાપક ક્યારે કહેવાય? આદિ મધ્યંતમાં વ્યાપે, એ વ્યાપીને તે પરિણામને પહોંચી વળે, તે પરિણામ રૂપે પણમે અને તે પરિણામને નિપજે, ઉત્પન્ન કરે તો તેને કરતા કહેવાય અને તે પરિણામને વ્યાપ્ય કહેવાય. તો આપણને તો અહીંયા 49 કળશની વાત કરી. હવે 363 વ્યાપ્ય વ્યાપક ભાવ એટલે શું? કે જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થા વિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે. આ શબ્દો થોડાક નવા લાગે, અઘરા લાગે, પણ બહુ સિમ્પલ સમજીએ તો જે સર્વ અવસ્થામાં વ્યાપે, વ્યાપે મીન્સ કોમન હોય, દરેક અવસ્થામાં. જેમ જીવ છે, એ જીવ કઈ અવસ્થામાં વ્યાપે છે? કે કોઈ પણ પોતાની સંસાર અવસ્થા હો, મોક્ષ માર્ગની અવસ્થા હો કે મોક્ષ, કોઈ પણ અવસ્થામાં જીવ રહેલો હોય છે, પ્રસરેલો હોય છે, રહેલો હોય છે, તો જીવ દ્રવ્યને શું કહેવાય છે? વ્યાપક. જેવી રીતે દૂધની જે કોઈ પ્રોડક્ટ હોય છે એમાં કોણ ફેલાયેલું હોય છે? દૂધ હોય છે ને, કે એનો માવો બનાવે કે એની બરફી બનાવે કે બીજું કોઈ, તો એ દૂધ જે છે અત્યારના આપણે દ્રષ્ટાંતમાં એને લઈએ, એનું નામ શું કહેવાય છે? વ્યાપક. એને દૂધને વ્યાપક. જેવી રીતે સોનું લઈએ તો સોનું બંગડીમાં પણ છે, વીટીમાં પણ છે, ચેઇનમાં પણ છે, તો દરેકમાં સોનું વ્યાપે છે તો સોનાને શું કહેવાય છે? વ્યાપક. એ સોના દ્રવ્યને વ્યાપક કહેવામાં આવે છે. જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે, એક પણ અવસ્થામાં ન હોય તો તેને વ્યાપક કહી શકાય નહીં. તો જે માટી છે એ માટી શેમાં વ્યાપે છે? કે પેલા ખૂંદે છે એમાં પણ માટી હતી, પિંડ બને છે એમાં પણ માટી છે, ઘડો બને તો પણ માટી છે, ઘડો ફૂટી જાય તો પણ. તો દરેકમાં માટી વ્યાપે છે તો માટીને શું કહેવાય છે? વ્યાપક. અને વ્યાપક હોય તેને કરતા કહેવામાં આવે છે. તો દરેક અવસ્થામાં જે રહેલું હોય તેને વ્યાપક કહેવાય અને જે વ્યાપક હોય તે જ કરતા બની શકે છે. તો સર્વ અવસ્થાઓમાં વ્યાપે, રહે, ફેલાય તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થા વિશે, બધી અવસ્થામાંથી એક અવસ્થાને પિકઅપ કરો તો તેનું નામ વ્યાપ્ય કહેવાય. સોનામાંથી બંગડી, વીટી, ચેઇન ગમે તે થાય, એમાંથી કોઈ પણ એક વીટી તમે લ્યો તો એનો આકાર એ શું કહેવાય? વ્યાપ્ય. કોનું વ્યાપ્ય? વ્યાપકનું, સોનાનું, સોનીનું નહીં. જે વીટી વ્યાપ્ય બન્યું એ કોનું વ્યાપ્ય છે? કે એમાં જે વ્યાપક એવા સોનાનું એ વ્યાપ્ય છે, સોનીનું એ વ્યાપ્ય. વીટીની અંદર કોણ? સોની ઘૂસી જતો હશે ને. તો જે વ્યાપક છે તે કરતા છે અને એ જે એક અવસ્થા છે તેને વ્યાપ્ય કહેવામાં, તો વ્યાપ્ય અથવા પર્યાય અથવા એને કર્મ કહેવામાં. જે વ્યાપ્ય હોય તે કર્મ છે, વ્યાપક હોય તે કરતા છે. આ રીતે જુદી જુદી ભિન્નતાથી જોવાનું જો ટેવ પાડશો તો આપણને આ પ્રશ્ન નહીં ઉઠે કે ભાઈ સોની તો ભાઈ વીટી બનાવે છે, લુહાર બ્લેકસ્મિથ કેમ શું કે બ્લેકસ્મિથ આ બધા ઓજાર બનાવે છે, કુંભાર ઘડો બનાવે છે. જોવાની ટેવ બદલાવવાની છે કે વ્યાપક કરતા કોને કહેવાય, કે જે વ્યાપક હોય તો જ કરતા થઈ શકે. કર્મ કોને કહેવાય, કાર્ય કોને કહેવાય, વ્યાપ્ય હોય તેને કર્મ એટલે કાર્ય કહેવામાં આવે છે. તો કોઈ એક અવસ્થા વિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય તે વ્યાપ્ય છે. દ્રવ્ય તેને, કારણ કે દ્રવ્ય જ બધી અવસ્થામાં હોય છે ને, માટે દ્રવ્યને શું કહેવાય છે, વ્યાપક કહેવાય. અને વ્યાપક હોય તે કરતા હોય, અને એક એક પર્યાય છે તેને શું કહેવાય છે, વ્યાપ્ય કહેવાય. અને વ્યાપ્ય હોય તેને કાર્ય એટલે કે કર્મ કહેવામાં આવે છે. દ્રવ્ય પર્યાય અભેદરૂપ જ છે. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વપાય જાય છે. એ તે પર્યાયમાં કોણ રહે છે, કોણ ફેલાય છે, કે દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે. અને પર્યાય ક્યાં વેપાઈ જાય છે, પોતાના દ્રવ્યમાં. પર્યાય દ્રવ્યને છોડીને બીજા દ્રવ્યમાં ક્યાંય ચાલી જતી નથી. દરેક દ્રવ્ય જેમ કે ને નદી હંમેશા કઈ તરફ દોડે, સાગર તરફ, એમ પર્યાય કઈ તરફ જાય છે, હંમેશા વ્યાપક એવા દ્રવ્ય તરફ જાય છે. એમાં પ્રસરી જાય, એનું વ્યાપક વડે વ્યપાય જાય છે. આવું વ્યાપ્ય વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જો એ આપણે એનો જ ભાવાર્થ છે 49મો કળશ એનું જ. આવું વ્યાપ્ય વ્યાપકપણું શેમાં હોઈ શકે, તત સ્વરૂપમાં જ હોઈ શકે. એક જળ હોય ને એક ચેતન હોય, બે વચ્ચે વ્યાપ્ય વ્યાપકપણું હોઈ શકે નહીં. આવા જૈન દર્શનના સિદ્ધાંતો વારંવાર વિચારમાં લેવા, વારંવાર વાંચવા, તો આ બધા પ્રશ્નો ઉઠે એ આપણને શાંત થઈ જશે. વસ્તુના નિયમ શું છે, નિયમ છોડીને આપણે ગમે તે માનીએ તો શું થશે, નિયમ નહીં ફરે, આપણું અજ્ઞાન પ્રગટ થશે. વસ્તુના નિયમ કોઈ દી ફરતા અને ફરે તો તેનું નામ નિયમ જ ન કહેવાય. તો આપણે આ આચાર્યદેવ આપણને જે નિયમ બતાવ્યા છે, વારંવાર વિચારવા, અને વારંવાર વિચારવાથી આપણને વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે. તો કહે છે કે દ્રવ્ય તે વ્યાપક છે અને પર્યાય તેનું વ્યાપ્ય છે. આવું વ્યાપ્ય વ્યાપકપણું ક્યાં હોઈ શકે, કે તત્ સ્વરૂપમાં જ, અર્થાત અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય છે. જુદી જુદી સત્તાવાળા બે દ્રવ્યો વચ્ચે ક્યારેય વ્યાપ વ્યાપકપણું હોતું નથી, અને વ્યાપ વ્યાપકપણું નથી તો બે વચ્ચે કર્તા કર્મ સંબંધ પણ હોતો નથી. અતત સ્વરૂપમાં, અર્થાત જેમની સત્તા સત્વ ભિન્ન ભિન્ન હોય એવા પદાર્થોમાં વ્યાપ્ય વ્યાપકપણું હોતું નથી. થોડો લાંબો વિસ્તાર છે, ટાઈમ થઈ ગયો છે, આપણે પછી લઈશું.